निमेषात काल सर्वम मायामयमिदं अखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश्य विदित्वा। हे मूढ जीव, धननो स्वजनोनो शिष्योनो अने यौवनो गर्व न कर, कारण के ए बधु काळनी एक थपाटमां उड़ी जशे, कारण के बधु मायामय छे, छेत्रामणु छे, दुखवा दुखदायक छे, नाशवंत छे। माटे भगवाननो ब्रह्म पदम त्वं प्रविश्य विदित्वा, भगवत पद, भगवत स्वरूप, भगवाननी मूर्ति, भगवाननुं भजन, सत्संग, એમાં તું પ્રવેશ કર, એટલે કે એને માર્ગે ચાલ, એમાં મન લગાડ, અને શું કર કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ। જો કે આ વિશ્વમાં ભક્તિ ન કરતો હોય એવો કોઈ પ્રાણી નથી, બધા જ ભક્તિ કરે છે। મનુષ્ય તો કરે છે, 600 કરોડની વસ્તી હશે, એ બધા જ ભક્તિ કરે છે, બધા જીવ પ્રાણીઓ પણ ભક્તિ કરે છે, પણ કોની ભક્તિ કરે છે એ વિચિત્ર છે। ભક્તિ એટલે પ્રેમ, સેવા, આરાધના, હેત। કોઈ ધનની ભક્તિ કરે છે, કોઈ પુત્રોની, કોઈ સ્ત્રીઓની, કોઈ પુરુષોની, બધા ભક્તિ કરે જ છે, એની જ આરાધના, એનો જપ, એનું જ ધ્યાન, એનું જ ચિંતન છે ને, બધા ભક્તો જ છે। પણ નારાયણના, ભગવાનના ભક્ત છે એ સાચા છે અને એ શ્રેષ્ઠ છે, કારણ કે બીજે જ્યાં ભાવ બાંધ્યો છે, હેત બાંધ્યું છે કે એની સેવા કરે છે, એ બધું તો કંઈ કામ આવતું નથી। લોકમાં જરૂર થોડું ઘણું કામ આવે જ છે, નથી આવતું એમ નથી, જરૂર પડે ત્યારે સ્વજનો, પૈસો, બધું કામ આવે જ છે ને। સાવ નકામું હોય એવું તો માણસ કાંઈ રાખે જ નહીં ને, બધા કામના તો હોય, પણ એ જેટલા કામમાં આવે છે એનાથી વધારે નડવાના કામમાં આવે છે, પણ એ સમજાતું નથી, અને જ્યારે સમજાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે। એટલે પહેલેથી ચેતવાની વાત કે આ બધી પૈસો પણ જોઈએ, સગા સંબંધીઓ જોઈએ, યૌવન પણ જોઈએ, પણ એ બધાની મર્યાદા સમજી રાખ, વિવેકથી કામ લેવું. અગ્નિ વગર કંઈ રસોઈ પાકે, અગ્નિ વગર કંઈ અજવાળું થાય, અગ્નિ વગર શિયાળાની ટાઢ જાય, પણ ખિસ્સામાં ન ભરાય. બસ તાપી લેવાની વાત છે. એ તાપતા જેને આવડી જાય એ કર્મમાં કુશળ, અને એ બધું સંતો શીખવાડે છે. જેને એ નથી સમજાતું એ બધાને એમ લાગે છે કે આ બધા સાધુ સંતો પૈસાથી જ બધું કરે છે, દાન આપીએ તો લઈ લે છે, અને પાછા એમ કહે છે કે બધું નકામું છે. વિચિત્ર વાત તો છે જ ને, તમે અત્યારે પૈસા વગર તો આ બધું થતું જ નથી. પણ એ જે સત્સંગમાં છે સમજે છે, એ સમજે છે કે ભાઈ ખોટું છે, એનો મતલબ જુદી સેન્સથી વિચારવાનું છે. દસ આટલું કે એનો ઉપયોગ કરો, એનો કોઈ વાંધો નથી, પણ એના માટે કુરબાન થઈ જવું, મરી જવું, ભગવાન ભૂલી જવા, એ ખોટું છે. પૈસો હોય, ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનના ભક્ત હોય અને પૈસો હોય, સંબંધી હોય, સ્ત્રી હોય, છોકરા હોય, ઘર હોય, વૈભવ હોય, એ બધું જ એના માટે તો કામનું છે. કેમ કે બધું જો ભગવાનમાં લગાડે તો બધાનું કલ્યાણ થાય ને એનું થાય. પૈસાથી જ ઠાકોરજીના શણગાર, પૂજન, અર્ચન, સેવા બધું થાય છે. પણ એનો અહંકાર આવી જાય તો સેવાએ પણ ઉપાધિ કરે, ઉલટાનો દ્રોહ કરાવે, સત્સંગ કરતા કરતા પાપમાં પડી જાય. એટલે મમતા અને અહંતા બસ એ જ છોડવાની વાત છે. બાકી આ ડોક્ટર લોકો હોય છે, બધા દર્દીઓની સેવા કરે છે, કેટલા વાલપથી કરતા હોય, પણ ગુજરી જાય તો એને આંસુ ના આવે. આંસુ ત્યારે આવે જો પેમેન્ટ ન થાય તો, નહીતર મમતા કેવી કેવી પણ મમતાથી એ લોકો સેવા કરતા હોય. બસ એવું જ છે, સંભાળીને કરવાનું છે. અને આમે દુઃખ મમતા જ આપે છે, દુઃખ મમતા જ આપે. જેટલી મમતા ઓછી આ બધી જગ્યાએ, જ્યાં જ્યાં જે પ્રકારે જે ત્યાં એક ભગવાન ને ભગવાનના ભક્તો સંતો સિવાય જ્યાં જ્યાં મમતા હોય એમાં દુઃખ જ આવે. સ્વપ્ન સુખ ના આવે, હોય તો ના શું કામ પાડે શાસ્ત્રો, ભગવાન કે સંતો, ના શું કામ પાડે. પણ સમજવામાં જિંદગીઓ વહી જાય, જિંદગી નહીં જિંદગીઓ વહી જાય. જે વેલા સમજી જાય એને નરસિંહ મહેતો કહેવાય, એને મીરાબાઈ કહેવાય, અને ન સમજાય એ બધા તો ગોથા માર્યા જ કરે. એટલે ધનનો ગર્વ ન કરવો, મમતા ન કરવી, જોઈએ તો ખરું પણ માપમાં રાખવું. સ્વજનો એ કઈ ભાગી જવાનું નથી ઘરબાર છોડીને, ભાગીને જાવે ક્યાં? એ બે વિશે આપણે થોડું સમજી લીધું છે કે પૈસાનો ગર્વ કેવો દુઃખ આપે છે, સ્વજનોનું પણ કેટલે સુધી કામ આવે છે, પછી કામ આવતા નથી. હવે છે યૌવનની વાત, ત્રીજી, જે શંકરાચાર્યજી મહારાજ કહે છે કે યૌવનનો ગર્વ ન કર. સમજીને કીધું છે, અને યૌવન છે એ તો ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંજે પાંખ અણદીઠ ભૌમકા ઉપર યૌવન માંડે આંખ. એને જે દેખાય બીજા ના દેખાય, કારણ કે બહુ માદક છે ને, એને જે દેખાય બીજા ના દેખાય. માદક કેવી છે, એ દરબારની ડેલી હોય અને ત્યાં 20-25 દરબારો પૂળો પૂળો મૂછો રહી ગયો હોય, હાય અલમસ્ય શરીરો હોય, પાડાના કાંધ જેવી કંધરોટી હોય, ફાળિયા બાંધી બાંધીને બધા આમ બેઠા હોય, અને એ વખતે બાજુમાં ગોઠણ ઊંધા નાખી અને કસુંબો તૈયાર થતો હોય, મોટી આરસની ખરલ હોય, જાણે નાનું હોડકું પીડ્યું હોય, એમાં પાશેરક નાખ્યું હોય અફીણ, પાણીનો છટકોરો મારતો જાય અને એને આરસના પથ્થરથી ઘૂંટતો જતો હોય, એની ખરલની દિવાલમાં ભટકાતું હોય ને કસરાક ભીઠાક કસરાક ભીઠાક અવાજ થતા હોય, પાણી ઉમેરાતા ઉમેરાતા એ કસુંબો તૈયાર થઈ જાય ને લાલ ત્રાંબિયા જેવો થઈ જાય, એ એવો કસુંબો બને વગર બી દેખો ખારા મંડે આવવા, મુછે તાવ મંડે ચડવા, ભલે બાપ પડકારા ઉઠવા માંડે, બાપ પીવે તો દીકરાને ચડે ને દીકરો પીવે તો બાપને ચડે, બિલાડી બે છાંટા જો ચાખી જાય તો હાવજની હામે થઈ જાય, ભાંગલા ગાડા ઉપર જો એની છાલક પડી જાય તો વગર બળકે બળદિયા ઢળડાતું ઢળતા ઉડતું દીવ દમણને ગોવા સુધી વીવી જાય, અને એ છાલક ધરતી ઉપર પડી જાય તો ધરતીના હાથ પાતાળ ચીરીને શેષની ફણા ઉપર એક કહુંબો પડે અને આખું બ્રહ્માંડ ધ્રુજી જાય એવો કહુંબો તૈયાર થઈ ગયો. હવે એ કસુંબો ડાયરામાં જયારે સુરજ નારાયણ ન હમશે, મારા હગાર દીકરા ન હમશે, હમ ટુ હામ હામા ડાયરામાં અંજળીઓ પીવડાવાતી હોય, અને એવા ડાયરામાંથી જૂની થઈ ગયેલી વપરાઈ ગયેલી ખરળ પછી ઉકરડે નાખી દીધી ડાયરાએ, અને એમાં વરસાદનું પહેલું ઝાપટું જેઠ મહિનાનું પીડ્યું અને ઝાપટું થોડી વાર રહીને વયું ગયું, અને ઓલી ભાંગલી ખરળમાં પાણી ભરાણું અને એમાં ઓલો અફીણનો કહુંબાનો પાહ ઓગળ્યો અને લી કસુંબો થોડોક તૈયાર થઈ ગયો, એમાં ઉકડામાંથી એક ઉંદર ફરતો ફરતો એમાં આવી અને એમાં થોડોક ચાખી ગયો અને ચાખતાની સાથે તો બે પગે ઊભો થઈ ગયો, લાલ ઘૂમ ટમેટા જેવી આંખો થઈ ગઈ, મૂછુના બે પાંચ પૂખડા હતા પણ ફરક 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 થવા માંડ્યા, ધરતી ઉપર હાથ મીંડો પછાડવા કે ક્યાંય ગયા એની જાતના મીંદડા, એની દીકરીએ દીવો નો રેવા દઉં, કુળનું નિકંદન કાઢી નાખું, એને કુળમાં કોઈ હરાજ પિંડ તર્પણ કે પાણી પાનારું કોઈ રેવા ન દઉં, ક્યાં છે એની જાતના બધાય મીંદડા. ત્યાં બધાય ઉંદરડા દરમાંથી નીકળી નીકળીને જોવા માંડ્યા કે આ શું છે, ગઈઢિયા બુઢિયાઓ છાજલીઓ માંડીને જોવા માંડ્યા. એમાં એક વૃદ્ધ ઉંદર હતો, એને નજીક આવીને પેલા ઉંદરને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ મીંદડાની સામે પડકાર ન નખાય, તો કે વડીલો તમને આદર છે પણ અત્યારે વ્યા જાઓ, તમે તમને બીકણા કરી નાખ્યા છે, બાકી એક એક મીંદડાનું ડીટ વીણી લેવું છે. કે ત્યાં તો એક મીંદડો ફરતો ફરતો આવ્યો, મીંદડાને જોયો ત્યાં તો ઉંદડો ચકડી ભમ લઈ ગયો, પૂંછડી ઉપર ભરવા માંડ્યો, ગરિયો જાણે ભમરડો લઈ ગયો એમ લઈ ગયો, તો બિલાડાને મોઢું કેની પાછી દેખાણું નહીં, બિલાડો કે આ જાનવર ક્યુ છે કે અમારી જાતનો પડકાર કરે છે, એને ઇમરજન્સી મીટિંગ બોલાવી મીંદડાઓની, એટલે આવો ને કે આ જાનવર ક્યુ છે, ઘડીક તો નક્કી ન કરી શક્યા. ત્યારે વડીલ એક બિલાડો હતો, એમણે જોઈને કીધું કે જુવાન ઉંદર છે પણ અમલ પી ગયો છે, એમ નશો જુવાનીનો જ્યારે ચડે છે ત્યારે આવી માદકતા જુવાનને આવી જાય છે, એવી જુવાની છે, એવું યૌવન છે, દૂધવાટ કરતો એક શક્તિનો સ્ત્રોત છે. નદી ને નાળા વહેતા જેઠ અષાઢ શ્રાવણના ભાદરવામાં જ્યારે પૂર પાડ જતા હોય એવું યૌવન છે. માય કાંગલાને પણ જુવાની આવે ત્યારે જોશ હોય છે, અરમાનો હોય છે, અને દુનિયા કો બદલ ડાલો, સમાજ કો બદલ ડાલો, એ સબ અંધશ્રદ્ધાઓ કો મીટા દો, અરે ભાઈ રેવા દે રેવા દે, પણ એ જુવાનીનો અમલ પી ગયો છે. જુવાની જરૂર ફાટ ફાટ છે, વહેતા મોટા ગંગા સાબરમતી નદીઓ જેવો એક શક્તિનો ધોધ છે, સમજો એવી યુવાની, એની એવી માદકતા, પડકારો કરવાની મન થાય, પ્રોબ્લેમને ફેસ કરવાની ઈચ્છાઓ થાય, કંઈક કરી બતાવવાની તમન્નાઓ થાય, અને શરીરમાં અને મનમાં જોશ સમાતો ન હોય, ત્યારે એક જ વસ્તુ છે, નદી નાળાઓ ગંગા જેવી નદી હોય છલકાતી હોય પણ એને જો સારી દિશા આપી દેવામાં આવે તો પૃથ્વીના પટને હરિયાળું કરે, અને એ જ જો નદીને દિશા ન મળે તો વિનાશ વેરી નાખે. મૂળ વાત છે દિશા આપવાની. એમ યૌવનને પણ જરૂર છે, શક્તિનો સ્રોત છે. જો સારી દિશામાં વળી જાય તો પોતાનું અનેકનું જીવન હરિયાળું કરે, અને જો અવળે રસ્તે વળી જાય તો વિધ્વંસ અને વિનાશ વેરી નાખે. માટે જ કોઈએ સરસ કહ્યું છે, સોચ કો બદલો સિતારા બદલ જાયગા, સોચ કો બદલો સિતારા બદલ જાયગા, નજર કો બદલો નજારા બદલ જાયગા, કિસ્તિયાં બદલને કી જરૂરત નહીં હૈ, દિશા કો બદલો કિનારા બદલ જાયગા. બહુ સરસ. આ એટલું બધું મને ગમે છે, એમાં કેટલું સરસ કવિએ કહ્યું છે, સોચ કો બદલો સિતારે બદલ જાયગે. સોચ એટલે વિચાર, પોઝિટિવ થિંકિંગ કરો. વિચાર ઉપર છે, મન કે હારે હાર હે મન કે જીતે જીત. આ 293 રન થઈ ગયા પછી આઉટ કેમ થઈ જાય છે? વિચાર બદલાઈ જાય છે. વિચાર જ્યારે ડગવા માંડે છે ત્યારે શરીર ડગી જાય છે, અને ત્યારે પતન થઈ જાય છે. નહીંતર જ્યાં સુધી વિચાર ડગતો નથી એને એમ જ હોય કે હું ફ્રેશ થઈને જ આવ્યો છું, પણ એને આંકડો દેખાય સામે, અને પછી મન ડગી જાય છે. થશે નહીં થાય, થશે નહીં થાય, ન થાય. બધો આધાર મન ઉપર છે, એટલે વિચાર એના આવે. બસ પોતે વિચારે કે મારે કંઈક ઉન્નત થવું છે, ગમે તેમ થાય, મારે કોઈનો આધાર નથી લેવાનો, મારે 2 પૈસા કમાઈને દેખાડી દેવું છે, તો માણસ ગમે તેમ કરશે. વિચાર બદલશે તો કમાશે. હશે ભાઈ, હવે બહુ મરી ગયા બળ કરીને કોઈને કાંઈ નથી થતું. આમાં જો ને ઓલા ઊંધા થઈ ગયા વાંચી વાંચીને ગોલ્ડ મેડલ લઈને આવ્યા, નોકરી વગેરે રખડે છે, અને નાપાસ થયા છે 3-3 વાર, એ બધા 40-40 હજાર કમાય છે. ભીણા ગીણાનો કાંઈ મેળ નથી. કોપી કરો. હવે એને કોઈ થી જ્ઞાન ના થાય, વિચાર જ એવા કરી નાખ્યા. વિચાર વિચાર કરી નાખ્યા. વિચાર બદલે તો જ ભાગ્ય બદલા. જે જે પછી હોય કે નિર્માવાળા હોય કે ધીરુભાઈ અંબાણી હોય કે એને વિચાર જ ઊંચા હોય. બસ પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા ધીરુભાઈ અંબાણી, પેટ્રોલ ભરાવા આવ્યો તેને જેમ તેમ તતડાવ્યા, ત્યારે એનો વિચાર કેવો એમ. એણે કીધું, આજ તું મારી સામે બોલી લે, પણ એકવાર ભારતમાં બધે મારા જ પેટ્રોલ પંપ હશે. એનો વિચાર એને બીજ મૂકી દીધો છે ને ત્યારથી હશે, પણ આવું આપણે જ આવું જ કરવું છે, કંઈક કરવું છે, કંઈક કરવું છે. વિચાર બદલાય છે ત્યારે ભાગ્ય બદલાય છે. જેને એમ લક્ષ સાધો, આ બધું કે જ છે ને, એ વિચારો જ છે ને. આપણે પણ જીવનમાં સત્સંગી હો ન હો, પણ એક વસ્તુ એવી છે, યુવાન અવસ્થામાં કે જ્યારથી સાંભળીએ ત્યારે એક વિચાર એ મૂકવાની જરૂર છે કે મારે સદગુણી થઈને જીવવું છે કે દુર્ગુણી થઈને જીવવું છે. તો આપોઆપ સદગુણોનો વિકાસ થશે, પણ કોઈ વિચાર જ નથી કરતા, જેવું જીવાય એવું જીવીએ છીએ. નક્કી ક્યાં કર્યું છે કે મારે સદગુણોની જ સાધના કરવી, દુર્ગુણો એટલે વીણી વીણીને ઓછા કરવા છે, તો સદગુણોનો વિકાસ થાય. વિચાર નથી. જુઓ ને, ક્યાં કોઈ સવાર ઉઠીને આપણે વિચાર કરીએ છીએ કે મારે સદગુણમય જ આખો દિવસ કાઢવો છે, દુર્ગુણમય એકેય પ્રવૃત્તિ થાય એવું મારે નથી કરવું, એવું ક્યારે આપણે વિચારતા ને? જેમ થાય એમ હેલું જાય છે. જેમ આપણે કયા દિવસે નક્કી કર્યું કે આપણે એકાંતિક ભક્ત થવું છે, થવાય તો થાય, ન થાય તો કાંઈ નહીં, એવું ઉતાવળ નથી, કોઈ વિચાર જ નથી. જો કે નરસિંહ મહેતા જેવી, ચૈતન્ય મહાપ્રભુ જેવો પ્રેમ ને ભક્તિ, જીવબાન લાડુબાન એવા બધા દાદા ખાચન એવા સમર્પણ, એટલે કાંઈ નહીં તો એટલું કાંઈક આપણામાં આવે, એવો ક્યારે વિચાર આવે છે? એવું થવું છે એવું સાંભળીએ છીએ, પણ થવાનો તો કોઈ વિચાર જ નથી. એટલે કોઈ ભાગ્ય બદલાતું નથી. ભાગ્ય એટલે પૈસાની દ્રષ્ટિએ તો છે જ અલગ, હું ભક્તની વાત કરું છું. પણ આપણે પણ આપણી સાથે પ્રભુ ક્યારેક બોલે, આપણી સાથે પ્રભુ દર્શન આપે, આપણી સાથે એ ખેલ કરે, આ બધા ક્યારે વિચારો આવે? આવે તો બધું જીવનમાં ધીમે ધીમે બધું મંડે ફેરફાડવા. ભાઈ ભગવાનને સાથે બોલવું છે, એના દર્શન કરવા છે, એની સાથે ગોષ્ઠી કરવી છે, તો આવા ધંધા કીરે ક્યાંથી મેળ પડશે? આપોઆપ જ થશે. એટલે સોચ કો બદલો સિતારે બદલ જાયંગે. નજારા બદલો, નજર બદલો, નજારા બદલ જાયગા. નજારા એટલે દ્રશ્ય, નજર એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિ બદલો તો સામે જે હશે એ દ્રશ્ય બદલાઈ જશે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આ સામે કબાટની અંદર શ્રીજી મહારાજનું પહેરેલું અંગરખું છે, કેટલું સુંદર, કેવડું મોટું છે, કેટલું મુલાયમ મલમલની કાપડનું છે. હવે જો તમને કોઈને ખબર ન હોય એમ આવીને હું તમને બતાવું તે કેમ છે. ઠીક છે, આવું ચિત્રું હાંચવાની શું જરૂર છે. ઠીક છે, બરાબર છે. પણ પછી કહું, આ શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણનું પહેરેલું છે, હે, નજર બદલી, નજારા બદલ ગયા, આંખે મન છે લગ. ઓ પ્રભુ, આ લાભ અમને ક્યાંથી મળે? જો નજર બદલી તો નજારા બદલ ગયા. બસ સંતો ને ભક્તોમાં અરસપરસ સામે બેઠા હોય, તમે અમારી સામે બેઠા હો, પણ અમને તમારા દ્રશ્ય બદલાઈ જાય, ઓહો એકાંતિક છો, તો નજારા બદલી જાય, દ્રષ્ટિ બદલી જાય. કિસ્તિયા બદલને કી જરૂરત નહીં હૈ, દિશા કો બદલો. થોડીક દિશા બદલાઈ જાય તો નૌકા દ્વારિકા પહોંચે, અને થોડીક બદલાઈ જાય તો દીવના બીચ ઉપર જઈને ઊભી રહે. જ્યારે દિશા બદલે ત્યારે તો કેટલી, એક ઇંચનો જ ફરક હોય ને, સેન્ટીમીટરથી જ ફરક પડતો હોય છે ધીરે ધીરે. પણ ક્યાં દીવના બીચ ઉપર જઈને ઊભું રહે નૌકા, અને સેજ ફરી જાય તો દ્વારિકાધીશના ચરણમાં જઈને જીવન નૌકા ઊભી રહી જાય. દિશા, સત્સંગનો અર્થ જ એટલો છે, આપણા જીવનની દિશા બદલે. બસ દિશા બદલતા બદલતા જુઓ ને ક્યાંય પહોંચી જવાય છે. પણ પહેલી વાત છે, સોચ કો બદલો, સિતારે બદલ જાયંગે. વિચાર બદલવાનો, એ વિચાર અહીંયા બદલવાનો છે. શું કે યુવાનીનો ગર્વ ન કરો, બહુ મોટી વાત છે. યુવાનીનો ગર્વ ન કરો, વિચાર બદલો. શું કરવાનું? તો યુવાનીનો ગૌરવ કરો. આ શબ્દ યાદ રાખવાનો છે. ગર્વ નહીં, પણ યુવાનીનું ગૌરવ કરો. ગર્વ એ અહંકાર છે, અને ગૌરવ છે એ આદર અને સન્માન છે, જતન છે. અને ગર્વની અંદર વ્યક્તિ પોતે કેન્દ્રમાં છે, હું કેન્દ્રમાં છે, અને ગૌરવમાં જે આપણે મળ્યું છે એ કેન્દ્રમાં છે, અને એનું સન્માન અને આદર એના કેન્દ્રમાં છે, હું કેન્દ્રમાં નથી. આટલો ફર્ક છે. પણ એ ફર્ક દિશા બદલી ગઈ ને બહુ મોટો કરી નાખે. એ ગૌરવ અને ગર્વ બેને થોડા સમજવા જેવા છે. આપણે આખી જિંદગી ગર્વમાં નીકળી જાય છે, પણ જો ગૌરવ યુવાનીનું થાય, જિંદગીનું થાય, જીવનનું થાય, સત્સંગનું થાય, વાત બદલાઈ જાય. પૈસાનું, સ્વજનોનું, જેનું તેનું ગર્વ નહીં, પણ ગૌરવ જો થાય. લોધિકાના દરબાર, જીભાઈ એમના દીકરા અભયસિંહ દરબાર, જુવાની ઉંમર, દરબારોમાં સેજે શિકારનો શોખ હોય, બંદૂકોથી હરણાઓનો શિકાર થાય. પણ જીભાઈ દરબાર તો ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત, એનો યુવાન છોકરો અભયસિંહ એ શિકાર ખેલે અને શરાબ પીવે, માંસાહાર કરે, એ બાપને બહુ દુઃખ થાય. હવે જુવાન દીકરો અને ક્ષત્રિ કેટલું કહેવાય, સમજાવે. એકાદશીના દિવસે પણ પક્ષીઓને મારીને બાપુને સામે મૂકે, એનો જીવ કકળે. હે ભગવાન, એકલા એકલા રડે, આના કરતા દીકરા ન આપ્યા તો સારું, આ દુઃખ કેવા કોને જાઉં. હું ગામધણી દરબારનો, મારો જ છોકરો અનાળી, ન ભક્તિમાં માનવો, ન સાધુમાં માનવો, નહીં સંસ્કારમાં માનવો, શરાબ માંસાહાર અને અમારા ઘરમાં લાવે, જ્યાં પાણી પણ સાત ગણે ગાળીને વપરાય, ત્યાં પક્ષીઓ પશુઓને મારે અને એનો આહાર કરે. એમાં જીભાઈને ખબર પડી કે મેંગણીમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા છે. જીભાઈ દરબાર મારતે ઘોડે મેંગણી પહોંચ્યા. ગોપાળાનંદ સ્વામીના ખોળામાં માથું મૂકીને ઢગલો થયો. જોધા રાસુએ હિબકા ભરી ભરીને રડવા માંડ્યા, ગોપાળાનંદ સ્વામી માથે હાથ મીંડા ફેરવા, દરબાર શું દુઃખ છે તમે? સ્વામી દુઃખની વાત કરો, કામ મને હવે ભગવાનની પાસે મોકલી દો અને કામ મારા દીકરાને મોકલી દો, કાં શું છે? કુંવર આટલા બધા કુસંસ્કારે કુછંદે ચડી, ભાઈ બંધો શું નથી કરતા? નહીં તો ઘરનું વાતાવરણ કેવું સ્વામી આપણું? શરાબ, માંસાહાર, પક્ષીઓની હિંસા, પશુઓની હિંસા, ઘરમાં પશુઓ પક્ષીઓને મારીને લાવે. એકાદશીના પર્વના પવિત્ર દિવસ હોય તેથી સામે બેસીને આવું બધું કરે. ગોપાળાનંદ સ્વામી કે દરબાર ધીરજ રાખો, તમારે ત્યાં તો મહામુક્ત અવતર્યા છે. આને મુક્ત કોણ કે છે સ્વામી? આવો મુક્ત હોતા છે. અરે દરબાર, ધીરજ રાખો, બધું સારું થશે. અમારા મુખમાંથી વેણ નીકળ્યું છે, નહીં હોય તોય મુક્ત થશે, નહીં હોય તોય થશે. હા સ્વામી, તમે કૃપા કરો તો થાય. આ બાજુ દરબારે કીધેલું કે હું મેંગણી જાઉં છું, ગોપાળાનંદ સ્વામી આવ્યા છે, ભલા ત્યાં દુર્દર્શને તો આવ્યું, સ્વામીને પગમાં પડી એકવાર, તમે જાઓ, હું મારું કામ કરું, તમે તમારું કામ કરો. આવો તોછડો જવાબ આપી અને શિકારે નીકળી ગયેલા. બાર જોટાળી બંદૂક ખવા ઉપર ભરાવી જંગલમાં વયા ગયા. એક હરણ એની સામે દેખાણું, એની પાછળ તોખાર એટલે ઘોડાને દોડાવ્યો, પણ હરણ છટકી ગયું, પણ મેંગણીના પાદર સુધી મૂકીને અદૃશ્ય થઈ ગયું. વિચાર કર્યો કે કોઈ દિવસ મારાથી હરણ છટકે નહીં, અને અચાનક ગાયબ ક્યાં થઈ ગયો. જોયું ત્યાં મેંગણીનો પાદર આવી ગયો. ઓરે ઠીક છે, હવે જાણે અજાણે આવી ગયો છું, તો એક બાપુનું મન રાજી રહે, ચાલો ત્યાં જઈને સ્વામીને પગે પડીને પછી નીકળી જાઉં. ફરીથી પેલા હરણને ગોતું. અહીંયા સ્વામીના પગમાં માથું મૂકીને જીભાઈ દરબાર રડે છે, ને એ જ વખતે અભયસિંહ ત્યાં પ્રવેશ કરે, બાપુને રડતા જુએ છે. ગોપાળાને સાંઈ ઊભા થયા, મંદિરનું નેવું જાલી સામે ઊભા રહ્યા. અભયસિંહ જુવાન, પણ જ્યાં ચાર આંખો થઈ અને જેમ કોઈ બરફ ઓગળવા માંડે એમ સ્થિર થઈને ઓગળવા માંડે. કંઈ પણ કહ્યા વગર આંખમાંથી ચોધાર આંસુઓ એકદમ દોડીને સ્વામીના પગ પકડી ગયા. તમે મને માફ કરો, માફ કરો, મેં મારા માવતરને ખૂબ કોચવા શીખ્યો, અને મારાથી આ શું થાય છે? સ્વામી, આજથી પ્રતિજ્ઞા કરું છું, તમે અને મારા બાપ જેમ કહે એમ હું જીવીશ. બંદૂકનો ત્યાગ કર્યો, હાથમાં માળા ગ્રહ, સત્સંગી થયા. છ છ કલાક સુધી ધ્યાન ભજનમાં રહે, બાર વાગ્યા સુધી પૂજા પાઠ કરે, પછી જ રાજકાજ કામ કરે. છ સાત ગામડાઓનો ધણી પ્રસંગ બને છે. ગૌરવની વાત છે, જામનગરના વિભાસ જામ એમાં જન્મદિવસની પાર્ટી, 1800 ગામડાઓનો ધણી, 1800 લોકો ભાયા તો બધા એની કચેરીમાં બેઠેલા, કોઈ 10 ગામના, કોઈ 12 ગામના, કોઈ 20 ગામના, એવા બધા ભાયા તો, અને ગામ ગામના બધા દરબારો, 1800 ભાયા તો બેઠા છે. એ દરબારી ડાયરો, અને એમાં શરાબની પ્યાલીઓ પીવડાવવાનું શરૂ થયું. અભયસિંહ દરબાર હાથમાં માળા લઈને કચેરીમાં જપ કરે છે, દિશા કો બદલો, કિનારા બદલ જાયગા. એકવારનો યુવાન ને આજનો યુવાન સત્સંગ બદલી શકે છે. વૈજ્ઞાનિકો ડોક્ટરો હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકે, પણ આ હૃદયમાં પડેલી દુષ્ટતાને ક્યારેય બદલી શકતા નથી. ત્યારે સત્સંગ એ છે કે માણસના હૃદયમાં પડેલી દુષ્ટતાનું પરિવર્તન કરે છે, એટલે સત્સંગનો મહિમા છે, એ કરી શકે. લોકો પીરસવાના હતા, એ શરાબની પ્યાલીઓ લઈને નજીક આવ્યા. અભયસિંહે કહ્યું, ભાઈ હું તો લેતો નથી, હોય કાંઈ આજે ના લેવાય, તમે ક્યારે આવો? અને આજે તો વિભાસ જામ મોતિયાવાળો એનો જન્મદિવસ, એની મહેફિલ બધા પીએ છે, તમને શું વાંધો છે? લ્યો લ્યો લ્યો, આજુબાજુવાળા એવા ગોઠવાઈ ગયા હતા કે આપણે આમને પરાણે પીવડાવો જ છે, આપણી નાયતમાં વળી એક જુદું ક્યાંથી?
આજુબાજુ જેવા બેઠા હતા, એમણે લ્યો 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 ઊંચા સાદે મીંડા બોલવા, વિભાજામની નજર પડી, એટલે શું ડાયરામાં શું ત્યાં ખળભળાટ છે ભાઈ, એ ભાઈ શું છે એ વિભાજા મોતિયા વાળો પડકારો કરે. એટલે પેલા હમીલિયા હોય ને એમણે કીધું, બાપુ આ વેચી લો લોધિકા દરબાર, એ તો શરાબ અમારા હાથની ન પીએ, એ તો તમે આવો તો પીએ. આને વિભાજામ ઊભા થયા છે, એમાં શું હું આવું, અને વિભાજામ પોતી આવ્યા છે, પામી ગયા વેસીજી. જેવી પ્યાલી લઈ અને એને આપવાનું કહ્યું કે લ્યો પીઓ વેસી. અને અવેસી દરબારે ભેટમાંથી કટાર કાઢી અને વિભાજામને હાથમાં આપી, લ્યો મહારાજ તમને તમારું અપમાન લાગે છે, ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, આ મુખેથી શરાબ ને માંસ કે અભક્ષ તો નહીં જાય પ્રભુ, અહીંથી કાણું પાડો અને અહીંથી શરાબ રેડી દો, આ વેસી એક શબ્દ નહીં બોલે ને તમારું સન્માન જળવાય. મને ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, મારાથી આગ્રહ્ય છે, હું પ્રાણ આપી શકું છું પણ છોડી શકતો નથી, આને શું કહેવાય ગૌરવ. હું કોનો છું, મને કોણે વ્રત આપ્યું છે, મારાથી આ ન થાય, આ ગૌરવ. હવે ગર્વ શું છે, રશિયાના મહાત્મા ગુરજીએફ બહુ રહસ્યવાદી ચિંતક થયા, એમની પાસે એક પત્રકાર મહિલા નામ એનું કેથરીન,